નમસ્કાર અને ગ્રંથસારમાં આપનું સ્વાગત છે. આજે આપણે એક એવી નવલકથાની દુનિયામાં સફર કરવાના છીએ જે વારસાની વાત કરે છે, પણ એ વારસો સંપત્તિ કે જમીનનો નથી, પણ ખોટનો છે. આપણે વાત કરી રહ્યા છીએ કિરણ દેસાઈની 2006માં મેન બુકર પ્રાઇઝ વિજેતા નવલકથા ધ ઇનહેરિટન્સ ઓફ લોસ વિશે.
અને આ શીર્ષક જ કેટલું બધું કહી જાય છે, નહીં? વારસામાં મળેલી ખોટ.
બિલકુલ.
આ નવલકથા આપણને એ સવાલ પૂછવા મજબૂર કરે છે કે વસાહતવાદ અને વૈશ્વિકીકરણથી ઘડાયેલી દુનિયામાં એક પેઢી બીજી પેઢીને હકીકતમાં શું આપીને જાય છે? શું એ માત્ર એક ઓળખની ગળમથલ અને વિસ્થાપનનો ખાલીપોજ છે?
સાચી વાત છે, અને દેસાઈ આ મોટા સવાલોના જવાબ કોઈ મોટા સિદ્ધાંતોમાં નથી આપતા.
ના, જરાય નહીં.
પણ નાના નાના તૂટેલા ફૂટેલા પાત્રોના જીવન દ્વારા આપે છે. તો ચાલો આ પાત્રોની દુનિયામાં પ્રવેશ કરીએ. વાર્તા આપણને ક્યાં લઈ જાય છે?
વાર્તા આપણને 1980ના દાયકાના મધ્યમાં લઈ જાય છે, હિમાલયની પહાડીઓમાં, કાલિમપોંગ નામનું એક સુંદર પણ અંદરથી અશાંત શહેર.
અચ્છા.
અહીં એક જૂનું જર્જરિત ઘર છે જેનું નામ છે ચો ઓયુ, અને આ ઘર એટલે જાણે ભૂતકાળના પડછાયામાં જ જીવી રહ્યું છે.
કોણ કોણ રહે છે ત્યાં?
ત્યાં રહે છે એક નિવૃત્ત જજ, તેમની અનાથ પૌત્રી સાઈ અને તેમનો વફાદાર રસોઈયો. બસ આ ત્રણ લોકોની એક નાનકડી દુનિયા છે જે બહારની દુનિયાના તોફાનથી બચવાનો પ્રયત્ન કરી રહી છે.
પણ એ તોફાન ઘરના દરવાજા સુધી પહોંચી જ રહે છે. વાર્તાની શરૂઆત જ એક ધમાકા સાથે થાય છે, ખરું ને?
હા, શરૂઆત જ આઘાતજનક છે. ગોરખાલેન્ડ આંદોલનના કેટલાક યુવાન બળવાખોરો ઘરમાં ઘૂસી આવે છે અને તેઓ ઘરની શાંતિને મતલબ વેરવિખેર કરી નાખે છે. તેઓ જજ સાહેબનું અપમાન કરે છે અને તેમની જૂની કાટ ખાધેલી બંદૂકો લૂંટી જાય છે.
એટલે આ માત્ર લૂંટની ઘટના નથી?
ના, બિલકુલ નહીં. આ એક પ્રતિકાત્મક હુમલો છે. આ જૂની અંગ્રેજી વારસાને વળગી રહેલી વ્યવસ્થા પર નવી પેઢીના ગુસ્સા અને હતાશાનો પ્રહાર છે.
અને અહીંથી જ વાર્તાના બે મુખ્ય પ્રવાહો વહેવા લાગે છે. એક તરફ કાલિમપોંગમાં આ રાજકીય ઉથલપાથલ છે
જે પાત્રોના અંગત જીવનમાં પણ ભૂકંપ લાવે છે.
હા, અને બીજો પ્રવાહ
એ તો હજારો માઇલ દૂર વહી રહ્યો છે.
બરાબર. બીજો પ્રવાહ આપણને ન્યૂયોર્ક શહેરના અંધારિયા ભોંયરાઓમાં લઈ જાય છે. અહીં પેલા રસોઈયાનો દીકરો બીજુ એક ગેરકાયદેસર વસાહતી તરીકે જીવી રહ્યો છે,
અમેરિકન ડ્રીમ પાછળ ભાગી રહ્યો છે.
હા, કહેવા માટે. પણ વાસ્તવમાં તે એક એવા દુઃસ્વપ્નનો શિકાર છે જ્યાં તેનું શોષણ થાય છે, તેની કોઈ ઓળખ નથી અને તે ભયંકર એકલતા અનુભવે છે.
કાલિમપોંગની ખોટ અને ન્યૂયોર્કનો ખાલીપો, આ બંને વાર્તાના બે ધ્રુવ છે.
મને લાગે છે કે આ બંને દુનિયાને જોડતું કેન્દ્રબિંદુ ઘરની શોધ છે.
ચોક્કસ.
દરેક પાત્ર પોતાના ઘરને શોધી રહ્યું છે અથવા ગુમાવી રહ્યું છે. આ સમજવા માટે આપણે પાત્રોના મનમાં ઊંડા ઉતરવું પડશે. ચલો ઘરના મોભી જજ જેમુભાઈ પટેલથી શરૂઆત કરીએ. એમના પાત્રમાં વસાહતવાદનો વારસો કેવો દેખાય છે?
જજ જેમુભાઈ પટેલનું પાત્ર એટલે આ નવલકથાનું હૃદય છે, પણ એક એવું હૃદય જે પથ્થર બની ગયું છે.
યુવાનીમાં તેઓ કેમ્બ્રિજ ભણવા ગયા હતા.
અચ્છા. અને ત્યાં થયેલા વંશીય ભેદભાવે તેમને અંદરથી તોડી નાખ્યા. તેમને લાગ્યું કે ભારતીય હોવું એ એક શરમની વાત છે, એટલે તેમણે મતલબ પોતાની ઓળખને જ ભૂંસી નાખવાનો પ્રયત્ન કર્યો.
એ બહુ કરુણ વાત છે. મતલબ કે અંગ્રેજોથી મળેલો સૌથી મોટો ઘા કોઈ શારીરિક અત્યાચાર નહોતો,
ના,
પણ પોતાની જ સંસ્કૃતિ પ્રત્યે પેદા થયેલો તિરસ્કાર હતો. તેમણે અંગ્રેજ બનવાની કોશિશ કરી, પણ શું તેઓ બની શક્યા?
ક્યારેય નહીં. એ જ તો એમની ટ્રેજેડી છે. તેઓ પૂરા અંગ્રેજ ન બની શક્યા અને ભારતીય તો રહ્યા જ નહીં.
એટલે કે ન ઘરના ન ઘાટના.
બસ એવું જ સમજો. તેઓ પોતાની જ ધરતી પર અજાણ્યા બની ગયા અને વિદેશમાં નકલ કરનાર. આ આંતરિક સંઘર્ષે તેમને એટલા કઠોર બનાવી દીધા કે તેમણે પોતાની 14 વર્ષની પત્ની પર અત્યાચાર કર્યો અને અંતે તેને ત્યજી દીધી.
કારણ કે
તે તેમના અંગ્રેજી માપદંડોમાં બંધ નહોતી બેસતી. તેમનું પાત્ર આપણને બતાવે છે કે વસાહતવાદનો સાચો વારસો એ માનસિક ગુલામી છે જે પેઢીઓ સુધી ચાલે છે.
અને આ કડવાશ અને એકલતાના વાતાવરણમાં ઉછરી રહી છે તેમની પૌત્રી સાઈ. તે જજથી બિલકુલ અલગ છે. એકદમ નિર્દોષ, સંવેદનશીલ.
હા.
શું સાઈ એ આશાનું પ્રતીક છે જે જજ ગુમાવી ચૂક્યા છે?
એક રીતે હા. સાઈ 16 વર્ષની યુવતી છે જે પશ્ચિમી પુસ્તકો અને એનો રોમેન્ટિક વિચારોની દુનિયામાં જીવે છે. તે બહારની દુનિયાની કઠોરતાથી અજાણ છે.
પણ તેની આ દુનિયામાં કોઈકનો પ્રવેશ થાય છે.
હા, તેનો નેપાળી ટ્યુટર જ્ઞાન. જ્ઞાન સાથેનો પ્રેમ તેને જીવનનો એક નવો અર્થ આપે છે, પણ આ જ પ્રેમ તેને સૌથી મોટો પાઠ પણ શીખવે છે.
મને લાગે છે કે સાઈ અને જ્ઞાનનો સંબંધ એ માત્ર એક પ્રેમકથા નથી.
ના, જરાય નહીં.
એ બે અલગ અલગ દુનિયાનો ટકરાવ છે. સાઈ વિશેષાધિકાર ધરાવતા વર્ગમાંથી આવે છે, જ્યારે જ્ઞાન એ એવા સમુદાયમાંથી આવે છે જેને લાગે છે કે તેમની સાથે ઐતિહાસિક અન્યાય થયો છે.
તમે સાચો મુદ્દો પકડ્યો. શરૂઆતમાં જ્ઞાન એક સૌમ્ય અને પ્રેમાળ યુવક છે, પણ જેમ જેમ ગોરખાલેન્ડ આંદોલન જોર પકડે છે તેમ તેમ તેના મનમાં સંઘર્ષ શરૂ થાય છે.
કેવો સંઘર્ષ?
એક તરફ સાઈ માટેનો પ્રેમ છે અને બીજી તરફ પોતાના સમુદાય પ્રત્યેની વફાદારી અને ગુસ્સો. તેને સાઈનું જીવન એક મજાક જેવું લાગવા માંડે છે.
અચ્છા.
અને આ પ્રેમ અને રાજકીય ક્રોધની ખેંચતાણમાં તે એક એવું પગલું ભરે છે જે સાઈનો વિશ્વાસ અને તેની દુનિયા બંનેને તોડી નાખે છે.
આ વ્યક્તિગત વિશ્વાસઘાતની સમાંતરે ન્યૂયોર્કમાં બીજું એક મોટા વ્યવસ્થિત વિશ્વાસઘાતનો સામનો કરી રહ્યો છે, જેને આપણે અમેરિકન ડ્રીમ કહીએ છીએ.
બહુ સરસ સરખામણી કરી. બીજુની કહાની એ સપનાના તૂટવાની ગાથા છે. તે અમેરિકા પૈસા કમાવા અને પોતાના પિતાને ગર્વ અપાવવા ગયો હતો.
દરેકની જેમ.
હા, પણ ત્યાં જઈને તેને સમજાય છે કે ગેરકાયદેસર વસાહતીઓ માટે કોઈ સપના નથી, માત્ર શોષણ છે. તે એક રસોડામાંથી બીજા રસોડામાં ભટકે છે, જાતિવાદનો સામનો કરે છે અને એટલી ભયંકર એકલતા અનુભવે છે કે જાણે તે અદૃશ્ય થઈ ગયો હોય. દેસાઈ લખે છે કે તે શૂન્ય, એક વેક્યુમ જેવો અનુભવ કરે છે. તેની કોઈ ઓળખ જ નથી.
અને તેના પિતા રસોઈયો જે કાલિમપોંગમાં છે, તે આખી નવલકથાનો નૈતિક આધારસ્તંભ લાગે છે, નહીં?
બિલકુલ.
જજની કડવાશ અને બહારના તોફાન વચ્ચે તે એકમાત્ર પાત્ર છે જે શાંત અને સ્થિર છે.
સાચી વાત છે. રસોઈયો બહુ ઓછું બોલે છે, પણ તેની હાજરી બહુ મોટી છે. તે ચૂપચાપ બધું સહન કરે છે, પણ તેનું ગૌરવ અકબંધ છે.
અને તેનો એકમાત્ર આધાર તેનો દીકરો બીજું છે.
હા, જેના માટે તે જીવી રહ્યો છે. તે એ સામાન્ય માણસનું પ્રતીક છે જે મોટા ઐતિહાસિક સંઘર્ષોમાં પીસાય છે, છતાં પોતાની માનવતા ગુમાવતો નથી.
તો જેમ જેમ વાર્તા આગળ વધે છે, આ બંને દુનિયાના સંઘર્ષો કેવી રીતે ચરમસીમાએ પહોંચે છે? કાલિમપોંગમાં શું થાય છે?
કાલિમપોંગમાં ગોરખાલેન્ડ આંદોલન હિંસક બની જાય છે. શહેર જાણે કેદ થઈ જાય છે. ભય અને અવિશ્વાસનો માહોલ ચારે બાજુ ફેલાઈ જાય છે.
અને આ તણાવની વચ્ચે
જ્ઞાન રાજકીય જુસ્સો અને શરમમાં ડૂબીને સાઈને દગો દે છે. તે પોતાના આંદોલનકારી સાથીઓને ચો ઉયુનું ઠેકાણું આપી દે છે. એક ક્ષણ એ સાઈ માટે તેની નિર્દોષતાનો અંત છે. તેનો પ્રેમ પરથી વિશ્વાસ ઉઠી જાય છે.
અને તે જ સમયે ન્યૂયોર્કમાં બીજુની દુનિયા પણ તૂટી રહી છે.
હા, સમાંતર રીતે. બીજુને છેલ્લી નોકરીમાંથી પણ કાઢી મૂકવામાં આવે છે. તેના પૈસા, પાસપોર્ટ બધું જ લૂંટાઈ જાય છે.
એટલે એ સંપૂર્ણપણે ભાંગી પડે છે.
હા, અને એ હતાશાની ક્ષણમાં તે ભારત પાછા ફરવાનો નિર્ણય લે છે. તેની આ વળતી મુસાફરી કોઈ વિજયગાથા નથી. એક હારેલા, થાકેલા માણસની પોતાની જડો તરફ પાછા ફરવાની એક મજબૂરી છે.
તો શું અંતમાં કોઈને શાંતિ મળે છે? શું પાત્રોને કોઈ સમાધાન મળે છે? નવલકથાનો અંત આપણને ક્યાં લાવીને છોડે છે?
અંત એટલે સુખદ તો નથી જ, પણ ખૂબ જ વાસ્તવિક અને માર્મિક છે. બીજું લૂંટાયેલી, તૂટેલી હાલતમાં તેના પિતાને મળે છે.
એ મિલન કેવું હોય છે?
તેમનું મિલન શબ્દો વિનાનું છે, પણ તેમાં વર્ષોનું દુઃખ અને રાહ સમાયેલી છે. કાલિમપોંગમાં આંદોલન શાંત પડી ગયું છે, પણ તેના ઘા હજુ તાજા છે.
મને અંતિમ દ્રશ્ય ખૂબ જ સ્પર્શી ગયું. જજ, સાઈ અને રસોઈયો, ત્રણે તૂટેલા પાત્રો ફરીથી એ જ તૂટેલા ઘરમાં સાથે બેઠા છે.
હા,
કોઈ મોટા શબ્દો નથી, કોઈ ખુશીનો માહોલ નથી, બસ એક મૌન છે.
એ મૌન જ બધું કહી જાય છે. એકબીજાના દુઃખની મૌન સ્વીકૃતિ છે. તેઓ સમજી ગયા છે કે તેઓ બધા પોતપોતાની રીતે હારેલા છે, પણ હવે તેઓ એકલા નથી.
આ કોઈ ભવ્ય સમાધાન નથી.
ના, જરાય નહીં, પણ એક નાજુક સમજૂતી છે. પાત્રો તેમના વારસામાં મળેલી ખોટના ટુકડા ભેગા કરવા માટે સાથે રહી જાય છે. આજ કદાચ તેમનો સાચો વારસો છે.
આખી ચર્ચા પરથી મને દેસાઈની લેખન શૈલીની તાકાત સમજાય છે. જે રીતે તે બે અલગ અલગ દેશોની વાર્તાને એક સાથે વણે છે, ભૂતકાળ અને વર્તમાન વચ્ચે સફર કરાવે છે, એ અદ્ભુત છે.
અને તેમની ભાષા તે ખૂબ જ કાવ્યાત્મક છે. તેઓ પ્રકૃતિનો, ખાસ કરીને ધુમ્મસનો જે રીતે ઉપયોગ કરે છે તે કમાલનો છે.
ધુમ્મસ?
હા, કાલિમપોંગ પર છવાયેલું ધુમ્મસ માત્ર વાતાવરણ નથી બનાવતું, પણ પાત્રોના મનની અંદરની અસ્પષ્ટતા, નૈતિક ગૂંચવણ અને ઐતિહાસિક ધૂંધળાપણાનું પ્રતીક બની જાય છે.
જ્યાં કશું જ સાફ સાફ દેખાતું નથી.
બરાબર.
અને પેલું ઘર ચો ઓ યુ, એ પોતે જ એક પાત્ર જેવું છે. એક જર્જરિત ઘર જે વસાહતી વારસાના પતનનું પ્રતીક છે. અને પેલો વફાદાર કૂતરો મટ.
હા, મટ, જે તૂટતા માનવીય સંબંધોની દુનિયામાં બિનશરતી સ્નેહનો એકમાત્ર જીવંત પ્રતીક છે.
આખી નવલકથા એ વાત પર ભાર મૂકે છે કે ઇતિહાસ ક્યારે ભૂતકાળ નથી હોતો, ખરું ને?
બિલકુલ, તે આપણા વર્તમાનમાં, આપણા સંબંધોમાં અને આપણી ઓળખમાં જીવતો રહે છે. મોટી રાજકીય ઘટનાઓ આપણા અંગત જીવનને કેવી રીતે વેરવિખેર કરી શકે છે તેનું આ એક શક્તિશાળી ઉદાહરણ છે.
તો અંતે આ વાર્તા આપણને શીખવે છે કે મોટા સપનાઓ, ભવ્ય ઇતિહાસ અને રાજકીય આંદોલનોની નિષ્ફળતા પછી કદાચ ફક્ત નાજુક માનવીય સંબંધો જ બચે છે.
અને એ જ સંબંધોમાં, ખોટથી ભરેલી દુનિયામાં એકબીજાના દુઃખને ચૂપચાપ સમજી લેવું એ જ કદાચ સૌથી મોટો વારસો છે. આ સંવાદ અહીં પૂરો થાય છે. ફરી મળશું વિશ્વ સાહિત્યની બીજી અજોડ કૃતિ સાથે. આ ઓડિયો સારાંશ તમારા માટે એકત્ર ફાઉન્ડેશન દ્વારા પ્રસ્તુત છે.